આજે તમારી આગળ હું થોડા પ્રશ્ન મૂકવા માંગુ છું. આપણામાંથી કેટલા લોકો દુનિયવી અસંગત જીવન જીવી રહ્યા છે? આપણામાંથી કેટલા લોકો સમાધાનકારી છૂટછાટ ભર્યા જીવન જીવી રહ્યા છે? કેટલા લોકો આ દુનિયાની જાહોજલાલીથી આકર્ષાયા છે? કેટલા લોકો જાતીય વિકૃતિઓ કરી રહ્યા છે, પોતાના શરીર વિરુદ્ધ પાપ કરી રહ્યા છે, પુરુષો પુરુષો સાથે અને સ્ત્રીઓ સ્ત્રીઓ સાથે? કેટલા છે આપણી મધ્યે જે વ્યસનોના કારણે પોતાના શરીર પરનો કાબુ ગુમાવ્યો છે? દારૂ, તમાકુ, ડ્રગ્સ, ખાઉધરાપણું, કેટલા બધા પ્રકારની વાસનાઓ અને દેહની ઈચ્છાઓને વશ થઈ ગયા છે? આપણામાંથી કેટલા આપણા શરીર, મન, આત્મા પરનો કાબુ ગુમાવ્યો છે? આપણે આપણી ઈચ્છાઓને શરણાગતિ આપી દીધી છે અને પ્રભુના વચનોને ગણકાર્યા નથી. જે પ્રમાણે પવિત્ર શાસ્ત્ર આપણને શીખવે છે તે પ્રમાણેનું આપણું જીવન નથી. જો આ જે પ્રશ્ન મેં તમને પૂછ્યા તેમાંનો એક પ્રશ્ન જો તમને લાગુ પડે છે તો આપણે આજનો જે અભ્યાસ છે અને ખાસ કરીને સામસુન પાસેથી ઘણું બધું શીખી શકીએ છીએ. જ્યારે આપણે 13મા અધ્યાયનો અંત કર્યો ત્યારે આપણે જોયું હતું કે આ એક જે ન્યાયાધીશ છે તેના માટે એવું કહેવામાં આવ્યું છે કે તે આશીર્વાદિત હતો અને પ્રભુનો આત્મા તેની ઉપર હતો. છતાં સામસુન આખી જિંદગી કાબુ ગુમાવી બેઠો. ફક્ત કોઈક વાર અહીંયા અને ત્યાં આપણે જોઈએ છીએ કે પોતાના શરીર પર તે કાબુ રાખે છે, પોતાની વાસનાઓ પર, પોતાની ઈચ્છાઓ પર કાબુ રાખે છે, પણ વારંવાર તે પોતાના દેહની વાસનાઓ અને જુસ્સાને વશ થઈ ગયો. જ્યારે પણ તે સુંદર સ્ત્રીઓને જોતો તો તેઓની તરફ આકર્ષાતો હતો અને દેહની વાસના અને આંખોની વાસનાને વશ થઈ જતો હતો. સંપૂર્ણ રીતે પોતાના મન અને શરીર પરનો કાબુ ગુમાવી દીધો અને આપણે જોઈએ છીએ કે તેની હાલત કેવી થઈ. એટલે સુધી કે આજે આપણે જે વચન વાંચનાર છે ન્યાયાધીશોના પુસ્તકમાં 14મા અધ્યાયમાં, ત્યાં જે તેના પતનની શરૂઆત થાય છે કે એક અવિશ્વાસુ પલિસ્તીની સાથે લગ્ન કરવાની ઈચ્છા તે ધરાવે છે. સામસુનના જીવનની આ પહેલી દુઃખદ ઘટના છે, એટલીસ્ટ પવિત્ર શાસ્ત્રમાં પહેલી ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આપણે જોઈએ તો જે તેના દૈહિક હૃદયને ઉજગાર કરે છે અને તે જે સમાધાનકારી અસંગત જીવન જીવતો હતો તે આપણને દર્શાવે છે. અહીંયા અજાયબ જેવું આ એક કેરેક્ટર છે બાઇબલમાં, એક પાઠ જે સેમસન પાસેથી આપણે શીખીએ છીએ. કારણ કે એક તરફ મેં તમને કીધું તે પ્રમાણે તેની ઉપર પવિત્ર આત્મા હતો, તે આશીર્વાદિત હતો, જન્મથી તેને આ કામને માટે તૈયાર કરવામાં આવ્યો હતો, બલકે એનો જન્મ જ આ કામને લીધે થયો હતો. આપણે શીખ્યા તે પ્રમાણે 13મા અધ્યાયમાં કે કેવી રીતે દૂતે આવી અને તેના મા બાપ સાથે વાત કરી, તેના ગર્ભથી જ તે જે નાઝારી પ્રતિજ્ઞા હતી તેની માએ પાડી હતી અને સેમસનને પણ પાડવામાં આવી હતી. છતાં આપણે જોઈએ છીએ કે સામસુનનું જે જીવન છે તે એક બેફામ જીવન છે, કાબુ બહારનું જીવન છે. તે પોતાની શારીરિક વાસનાને કાં તો પોતાના ગુસ્સાને એ કદી આવેશમાં લઈ શકતો નથી અને તેના લીધે જીવનના અંતમાં જીવનના અંતના વર્ષો તે જેલમાં ગુજારે છે ચક્કી પીસતા એક આંધળા માણસ તરીકે, જેની માટે પ્રભુની બહુ મોટી યોજના હતી. અને પ્રભુએ પોતાની યોજના પૂરી કરી. પણ મારું માનવું છે કે જો સેમસન આજ્ઞાંકિત હોત તો પ્રભુએ વધારે અજાયબ કામ સામસૂન દ્વારા કર્યું હોત. તો આવો મારી સાથે તમારા તમારા બાઇબલ ખોલો અને આપણે ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 14મો અધ્યાય વાંચીશું અને તેની પર અભ્યાસ કરીશું. આપણે જ્યારે સામસૂનને જોઈએ અને તેનું જીવન જોઈએ, છતાં પણ હું તમને એક વાત યાદ દેવડાવવા માગું છું કે જ્યારે આપણે હિબ્રુઓનો પત્ર અને તેના 11મા અધ્યાયમાં આવીએ, જ્યારે જ્યાં જે વિશ્વાસુ હતા તેઓના નામ લખેલા છે, તેમાં સામસૂનના નામનો ઉલ્લેખ થાય છે. ત્યાં તમને દાનિયલનું નામ જોવા મળતું નથી, ત્યાં તમને યસાયાનું નામ જોવા મળતું નથી, પણ તમને સામસૂનનું નામ ત્યાં જોવા મળે છે. જ્યારે આપણે તેના જીવન વિશે શીખીશું અને આવતા 3 અધ્યાય તેના જીવન પર આધારિત છે, તો એ જીવન દ્વારા આપણને બહુ સુંદર એક આત્મિક પાઠ મળે છે. તો આવો આપણે વાંચીએ 14મો અધ્યાય અને તેની પહેલી કલમ. એમ કહે છે કે સામસૂન તિમના ગયો ને તિમનામાં પલિસ્તીઓની દીકરીઓમાંની એક સ્ત્રી તેણે જોઈ. તેણે આવીને પોતાના માતા પિતાને કહ્યું, તિમનામાં પલિસ્તીઓની દીકરીઓમાંની એક સ્ત્રી મેં જોઈ છે, તો હવે તેને મારી સાથે ભણાવો. અને આપણે જોઈએ છે કે સામસૂન એ જગ્યાએ હતો જ્યાં તેણે ના હોવું જોઈતું. તે વચનના દેશની બહાર ફલિસ્તીઓના વિસ્તારમાં તે હતો, અને જ્યાં તે હતો ત્યાં તેની નજર એક સ્ત્રી પર પડી. અને જ્યારે આપણે નીતિવચનોનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય અને 5મી અને 6ઠ્ઠી કલમ વાંચીએ છીએ કે આપણે પ્રભુ પર ટ્રસ્ટ ઇન ધ લોર્ડ, પ્રભુ પર આપણે વિશ્વાસ રાખવાનો છે અને આપણે પોતાની સમજ પ્રમાણે નથી ચાલવાનું. સામસૂન અહીંયા અને તેના જીવનમાં વારંવાર પોતાની જ સમજ પ્રમાણે ચાલતો હતો. પાઉલ આપણને કહે છે કે ડુ નોટ વોક બાય ધ સાઇટ બટ વી વોક બાય ફેથ નોટ બાય સાઇટ. આપણે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. પણ સામસૂનને ના જીવનમાં ઊંધું હતું, એની દ્રષ્ટિ પ્રમાણે ચાલતો હતો, તેની શારીરિક જરૂરિયાત પ્રમાણે તે ચાલતો હતો, વિશ્વાસથી એ નહોતો ચાલતો. અને જ્યારે આપણે ઉત્પત્તિનો 3જો અધ્યાય જોઈએ તો જોઈએ છે પહેલું જે પાપ જેનાથી જે આપણે પૃથ્વી પર પ્રવેશ્યું, તે જ પાપ અહીંયા આપણે સામસૂનમાં જોઈએ છે કે તેણે જોયું, તેણે એ સ્ત્રીને જોઈ અને તેની ઈચ્છા હતી કે આ મારી માટે સારી છે. યોહાનનો પહેલો પત્ર, પહેલો યોહાન તેનો 2જો અધ્યાય અને 16મી કલમ આપણને કહે છે, કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર, તે પિતાથી નથી પણ જગતથી છે. અને આ બાબત સામસૂન કદી એના જીવનમાં સમજી શક્યો નહીં. આ સ્ત્રીને તેણે જોઈ અને તેને પસંદ પડી અને તેણે તેના મા બાપને જઈને કીધું કે મને આ સ્ત્રીની સાથે પરણાવો. અને અહીંયા આપણે જોઈએ છીએ કે જે ચોથી આજ્ઞા આપણને આપવામાં આવી છે તેનો તેણે ભંગ કર્યો. તેણે પોતાના માતા પિતાનું સન્માન કર્યું નહીં. હવે આજની તારીખમાં આપણે કદાચ કહીએ કે દીકરો કે દીકરી આવી પોતાની પસંદ કરેલીની વ્યક્તિની સાથે લગ્ન કરવા માટે મા બાપની સાથે વાત કરે, પણ આપણે જ્યારે અહીંયા ન્યાયાધીશોના પુસ્તકમાં જોઈએ અને આ સમયની વાત કરીએ, ખાસ કરીને યહૂદી કુટુંબમાં, તો મા બાપ છોકરાનું લગ્ન નક્કી કરતા હતા. મા બાપ છોકરા માટે સારું પાત્ર નક્કી કરતા હતા. આપણે ઇબ્રાહીમ ની વિશે હું તમને કહું તો ઈસાકની માટે તેણે તેના ચાકરને મોકલ્યો પત્ની લેવાને માટે પોતાના દેશમાંથી. આપણે વારંવાર એ ઉદાહરણ પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છે. તે એટલે અહીંયા આવીને તેણે માતા પિતાને કીધું કે મને આ જે વિધર્મી સ્ત્રી છે તેની સાથે પરણવું છે. એટલે કે તેણે તેનું માતા અને પિતાનું સન્માન કર્યું નહીં. ત્રીજી કલમ કહે છે કે ત્યારે તેના માતા પિતાએ તેને કહ્યું, તારા ભાઈઓની દીકરીઓમાં અથવા મારા સર્વ લોકોમાં શું કોઈ સ્ત્રી નથી કે તું બે સુન્નત પલિસ્તીઓમાં સ્ત્રી લેવા જાય છે? સામસુને પોતાના પિતાને કહ્યું, મારા માટે તેને લાવો કેમકે તે મને બહુ ગમે છે. એક નજરમાં આપણે અત્યારના સમયમાં એને કહીએ તો લવ એટ ફર્સ્ટ સાઇટ કહે છે, પહેલી જ નજરમાં પ્રેમ થઈ ગયો. વાલાઓ હું તમને ખરેખર સાચી વાત કહું તો એ પ્રેમ નહીં, વાસના હોય છે. યુઝ્યુઅલી લવ એટ ફર્સ્ટ સાઇટ નથી હોતો, લસ્ટ એટ ફર્સ્ટ સાઇટ હોય છે. અને સામસુનની બાબતમાં પણ એવું જ કંઈક છે. અને વાલાઓ અહીંયા ગાડી આપણને એક બહુ મહત્વનો પાઠ શીખવા મળે છે. આપણું હૃદય સામસુન જેવું હૃદય ના થઈ જાય તે માટે આપણે બહુ ચોકસાઈથી રહેવાનું છે. કારણ કે અહીંયા તેના માતા પિતા અને તેને જે સલાહ આપે છે તે શાસ્ત્રમાંથી આપે છે. તેઓ તેને એક સારી સલાહ આપતા હતા. પણ સામસુન એની એટલી હદે પ્રભુથી દૂર જતો રહ્યો હતો અથવા તો તેના જીવનમાં પ્રભુના વચનનું કોઈ મહત્વ હતું નહીં કે જે સારી સલાહ છે તે એ સમજી શક્યો નહીં. અને નીતિવચનનું પુસ્તક અને તેનો 4th અધ્યાય અને 23મી કલમ બહુ અજાયબ જેવી કલમ છે અને જે આપણે જીવનમાં યાદ રાખવાની બહુ જરૂર છે. ત્યાં લખવામાં આવ્યું છે કે પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ કેમકે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. કીપ યોર હાર્ટ વિથ ઓલ ડિલિજન્સ બીકોઝ ધેટ્સ વેર ધ ઇશ્યુઝ ઓફ લાઈફ આર. ફ્રોમ આઉટ ઓફ ઇટ સ્પ્રિંગ્સ ધ ઇશ્યુ ઓફ લાઈફ. સેમસન આ સમજી નથી શકતો અને તેથી કરીને તેના મા બાપને એવી જગ્યાએ મૂકે છે કે જ્યાં તે જે વચન પ્રમાણે ચાલ્યા છે તેમની વિરુદ્ધ તેમને જવું પડે છે. પૂર્ણ નિયમ તેનો 7મો અધ્યાય અને 3 અને 4 કલમ તમે પહેલી કલમથી વાંચી શકો છો. હું ફક્ત 3 અને 4 કલમ વાંચીશ. ત્યાં બહુ સ્પષ્ટ શબ્દોમાં યહૂદીઓને આજ્ઞા આપવામાં આવી હતી અને શું કહેવામાં આવ્યું છે તે વચનોમાં, તમે તેઓની સાથે લગ્ન વ્યવહાર ન રાખો, તમારા પુત્રોને તેઓની પુત્રીઓ સાથે કે તમારી પુત્રીઓને તેઓના પુત્રો સાથે પ્રણાવશો નહીં, કારણ કે તે લોકો તમારા સંતાનોને યહોવાની પૂજા કરતા બીજે વાળશે અને તેઓ બીજા દેવદેવીઓને પ્રભુ જવાનું શરૂ કરશે. પછી યહોવા તમારા પર રોષે ભરાશે અને સ્તવરે તમારો નાશ કરશે. બહુ ચોખ્ખા શબ્દોમાં આ લખવામાં આવ્યું છે કે વિધર્મીઓની સાથે તમારે લગ્નનો વ્યવહાર ન કરવો. અને તેમાં ચેતવણી રૂપે શું કહેવામાં આવ્યું છે કે તમારા પુત્રો તેઓ પુત્રોની સાથે તમારી પુત્રીઓ અને તેઓના પુત્રો સાથે પણાવશો નહીં, કારણ કે તે લોકો તમારા સંતાનોને, લખ્યું એવું નથી કે કદાચ પૂજા કરતા શીખવાડશે, પણ પૂજા કરતા બીજે જરૂર શીખવાડશે જ અથવા તો વાળશે. ઇંગ્લિશમાં તમને કહું તો ત્યાં બહુ સરસ શબ્દ લખવામાં આવ્યો છે. એટલે ત્યાં બહુ એ રીતે કીધું છે કે વેન ઇફ નહીં, કદાચ નહીં. આ એક બહુ નક્કી વાત છે કે જો આપણા દીકરા દીકરીઓ વિધર્મી સાથે લગ્ન કરશે તો સમય આવશે જ કે આપણા દીકરા દીકરીઓને તે વિધર્મી દેવો ની સ્તુતિ કરવા માટે મજબૂર કરશે અથવા તો તેઓ તે દેવો દેવદેવીઓની સામે ની ભજવાને માટે આકર્ષાશે. આ બહુ બહુ સ્પષ્ટ વાત પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવી છે. અને ઘણી વખત જ્યારે આપણે આ વિધર્મીઓની વાત કરીએ ત્યારે આપણને એમ થાય કે ભાઈ આપણા ખ્રિસ્તી છોકરાઓએ હિન્દુ સાથે કે મુસલમાન સાથે કે બીજો કોઈ પણ ધર્મ લઈ લો તેઓની સાથે લગ્ન ન કરવું જોઈએ, ખ્રિસ્તી જ વ્યક્તિ સાથે લગ્ન કરવું જોઈએ. હું તમને તેનાથી પણ આગળ વધવાનું કહું છું. હલાવો, જો તમે નવો જન્મ પામેલા છો, અને ફરીથી હું તમને યાદ દેવડાવું, જે વારંવાર હું યાદ દેવડાવું છું કે જો તમે નવો જન્મ નથી પામ્યા તો તમે ખ્રિસ્તી છો નહીં. ભલે તમારા બાપ દાદા ખ્રિસ્તી રહ્યા, ભલે તમારા બાપા કે તમારા દાદા કે તે બાળક હોય કે ડીસુ હોય કે મંડળીમાં બહુ સેવા આપી હોય, કશો ફરક પડતો નથી. આ જે નિર્ણય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાનો, એક અંગત નિર્ણય છે, એ દરેકે પોતાની માટે લેવાનો છે. જે ખ્રિસ્તીપણું છે તે વારસામાં મળતું નથી. હું ઇંગ્લિશમાં કાયમ કહેતો હોઉં છું કે દેર આર નો ગ્રાન્ડ ચિલ્ડ્રન ઇન ખ્રિશ્ચિયાનિટી. આપણે ખ્રિસ્તી ધર્મમાં બધા બાળકો જ છે, કોઈ પૌત્ર કે પૌત્રીઓ નથી. એટલે આ એક અંગત નિર્ણય લેવાનો છે, અને જો તમે એ નિર્ણય લીધો છે તો, અને ખરેખર રીતે તમે ખ્રિસ્તી છો તો, જ્યારે તમે લગ્ન કરો તો કોઈ સામાન્ય ખ્રિસ્તી સાથે પણ ના કરો, કારણ કે એ પણ તમને પ્રભુથી દૂર લઈ જશે. કારણ કે એની માટે, એ વ્યક્તિને માટે, ભલે એ ખ્રિસ્તી ધર્મ પાળતી હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સૌથી મહત્વનો સંબંધ નથી. અને તેથી કરીને તમારે તે લગ્ન જીવનમાં સમાધાન કરીને રહેવું પડશે. એટલે વાલાઓ, યાદ રાખીએ, પહેલા તો જો આપણે પોતે ખ્રિસ્તી ના હોઈએ તો કોઈ ફરક નથી પડતો. તમે બીજી ખ્રિસ્તી સાથે લગ્ન કરો જે સામાન્ય ખ્રિસ્તી છે, કે તમે હિન્દુ સાથે લગ્ન કરો કે મુસલમાન સાથે કરો. હું મારા કુટુંબમાં જ ઉદાહરણ આપીશ. મને ઘણી વખત કહેવામાં આવે છે કે ભાઈ આ છોકરા માટે કોઈ ખ્રિસ્તી છોકરી શોધો, અને હું ઘણી વખત તેઓને કહેતો છું કે ભાઈ પહેલાં એને તો ખ્રિસ્તી કરો, પછી આપણે આગળ વાત કરીશું. કારણ કે કોઈ પેલી જે ખરેખર ખ્રિસ્તી છોકરી છે એને પણ ખ્રિસ્તી છોકરો મળવો જોઈએ ને. અને વાલાઓ, આ વાત પર આપણે ખાસ ધ્યાન આપીએ. અહીંયા સામસુનનું હૃદય કઠણ છે. પ્રભુની જે દોરવણી છે તે દોરવણી પ્રમાણે તે ચાલતો નથી, અને એ દોરવણીની એની પાસે એને કોઈ માન નથી. એ બાબત માટે શાસ્ત્રનું જે વચન છે તેની માટે કોઈ માન છે નહીં. એ માતા પિતા કહે છે તો પણ શું કહે છે કે સામસુને પોતાના પિતાને કહ્યું, મારા માટે તેને લાવો કેમ કે તે મને બહુ ગમે છે. જેવી રીતે કે નાનું બાળક આડે ચડે, એવી રીતે સામસુન અહીંયા આડે ચડ્યો છે. તમારું ધ્યાન આ એક જે શબ્દ છે એની પર પણ હું દોરવા માંગુ છું. લખવામાં આવ્યું છે, શું કોઈ સ્ત્રી નથી કે તું બે સુન્નત પલ્લિસ્તીઓમાં સ્ત્રી લેવા જાય છે. આ જ શબ્દ જો તમે પહેલા સમુએલમાં જુઓ, અને જ્યારે દાઉદ જાય છે યુદ્ધ મેદાનમાં અને ગલાયથને જોવે છે, ત્યારે એ પણ આ જ શબ્દ વાપરે છે ગલાયથ માટે, કે આ બે સુન્નતી પલિસ્તી. અને આમાં અત્યારે તો આપણે લગ્નની વાત થાય છે, સ્ત્રીની વાત થાય છે, ત્યાં સુન્નતની ક્યાં વાત આવી? બાઈઓની સુન્નત હોતી નથી, તો અહીંયા સુન્નતની વાત શું કરવામાં આવે છે? અને ફરી અહીંયા જે મનોહા છે, સામસુનના પિતા છે, એટલું જ સામસુનને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સુન્નત અને બે સુન્નત એટલે કે તમે પ્રભુના કરારમાં છો કે નથી, એ વાત મહત્વની છે. આ પલિસ્તીઓ પ્રભુની સાથે કરારમાં હતા નહીં, વિધર્મી હતા. અને આટલા જ માટે મેં તમને જે હમણાં ખુલાસો આપ્યો કે અનલેસ કે આ વ્યક્તિ બોર્ન અગેન હોય તો એ ખ્રિસ્તી પણ નથી, કારણ કે એ પ્રભુ સાથેનો જે સંબંધ જે એદનવાડીમાં તૂટી ગયો હતો, એ ફક્ત જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારીએ છીએ ત્યારે જ ફરી બંધાય છે. ત્યારે જ આપણે પ્રભુની સાથે ફરી કરારમાં આવીએ છીએ, અનંત જીવન આપણને મળે છે. અને જો તમે એ કરારના ભાગીદાર છો, તમે પ્રભુનો સ્વીકાર કર્યો છે, તો જે એ કરારમાં નથી તેઓ આપણી બધાની માટે બેસુન્નત છે. આ આ વાત વાળાઓ સમજવાની બહુ જરૂર છે. તમે આજે આપણે સુન્નતની વાત કરીએ અથવા તો આપણે બાપ્તિસ્માની વાત કરીએ, તો એ સુન્નત કરાવવાથી તમે યહૂદી નથી થઈ શકતા, કારણ કે દરેક જણ જે સુન્નત કરાવે છે તે પ્રભુને વિશ્વાસુ નથી, જેવી રીતે કે દરેક જણ જે બાપ્તિસ્મા લે છે તે પ્રભુને ઓળખતા નથી. ઘણા ખાલી રિચ્યુઅલ તરીકે, એક વિધિ તરીકે લેતા હોય છે, ધાર્મિક વિધિ તરીકે લેતા હોય છે. એટલે કે આ સુન્નત અને બાપ્તિસ્મા પ્રભુની સાથેના સંબંધ પછી આવે છે. વાંચજો, તમારે જો આ બાબતમાં શીખવું હોય તો ઉત્પત્તિનો 17મો અધ્યાય વાંચજો, રૂમિયોનો 4થો અધ્યાય વાંચજો, ત્યાં બહુ સ્પષ્ટ રીતે આ વાત શીખવવામાં આવી છે કે ઇબ્રાહીમને ન્યાયી ક્યારે ઠરાવવામાં આવ્યો, સુન્નત પહેલા, સુન્નત પછી આવી હતી. અને એ જ બાબત બાપ્તિસ્માની માટે છે કે તમે બાપ્તિસ્મા પામવાથી ખ્રિસ્તી નથી થતા, તમે ખ્રિસ્તી છો એટલે તમે બાપ્તિસ્મા લો છો. અને એ ફરીથી એ કયું કેવું આ ખ્રિસ્તી પણ આની હું વાત કરું છું કે જ્યાં આપણે પ્રભુનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો છે. ખ્રિસ્તી કુટુંબમાં જન્મીને બાપ્તિસ્મા લો છો તેનું તેનું કોઈ મહત્વ નથી. અહીંયા મનોવા એને યાદ દેવડાવે છે કે આ બે સુન્નત પલિસ્તીઓમાં સ્ત્રી લેવા શું કરવા જાય છે. મનોવા સમજતો હતો, આપણે 13માં અધ્યાયમાં જોયું હતું કે તે એક પ્રભુનો માણસ હતો, તે શાસ્ત્રને સમજતો હતો, અને આ વિધર્મી સ્ત્રી સાથે લગ્ન કરીને કેવી મુશ્કેલી, કેવી વિટંબણા આવશે તે જાણતો હતો, અને તેને પ્રભુના વચનની વિરુદ્ધ જવું હતું નહીં. હવે આપણે આગળ 4થી કલમ વાંચીએ, બહુ અજાયબ જેવી કલમ છે, અને તમારામાંથી જે મા બાપ છે હું આશા રાખું છું કે આ વચન દ્વારા તમને ઉત્તેજન મળશે, કે અમુક વાર જ્યારે આપણે આપણા પોતાના બાળકોને જોઈએ છે કે જેઓ પ્રભુની સાથે નથી ચાલતા અને આપણા આપણને દુઃખ થતું હોય છે, ત્યારે આપણે આ વચન સમજવાની બહુ જરૂર છે. પણ તેના માતા પિતા જાણતા નહોતા કે યહોવાનું કૃત્ય છે, કેમ કે તે પલિસ્તીઓની વિરુદ્ધ કંઈ નિમિત્ત શોધતો હતો. હવે તે સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા. હવે પહેલાં મને તમને અહીંયા એક વાત સમજાવવા દો, શું નથી લખ્યું અહીંયા. આ વચન એવી રીતે ન સમજવું કે પ્રભુએ સેમસનને પેલી સ્ત્રી સ્ત્રીનું આકર્ષણ આપ્યું, એ વાત અહીંયા નથી લખી. અહીંયા એ કહેવા માંગે છે કે જે માતા પિતા હતા તે જાણતા નહોતા કે પ્રભુ આ જે બન્યું છે તેનો ઉપયોગ પોતાના કાર્ય માટે કેવી રીતે કરશે. રૂમિયોનો 8મો અધ્યાય ને 28મી કલમ આ જ વાતની આ જ વાત આપણને શીખવે છે. અને આ વાત આ કલમ દ્વારા હું મા બાપો સાથે ખાસ વાત કરવા માંગુ છું. ઘણી વખત જ્યારે આપણે આ પરિસ્થિતિમાં હોઈએ છીએ કે જ્યાં મનોવા સામસુનની સાથે છે, આપણને ખ્યાલ નથી આવતો કે આપણે શું થઈ રહ્યું છે. પણ આપણે જો આપણા બાળકો માટે પ્રાર્થના કરીએ છીએ તો આપણે પ્રભુ પર સંપૂર્ણ રીતે વિશ્વાસ કરીએ, કારણ કે આપણે ભવિષ્ય નથી જાણતા. આ આ ઉંમરે એક વસ્તુ હું બહુ શીખ્યો છું અને મને પ્રભુ વારંવાર આ વાત યાદ દેવડાવે છે. આજ તમને પણ હું કહીશ અને તમે પણ તમારા જીવનમાં આ વાત ઉતારી શકો છો. જેટલું જીવન આગળ વધે છે, જેમ જેમ અનુભવ થાય છે, તો એક વાત હું શીખ્યો છું કે અને બહુ સારી રીતે શીખ્યો છું કે મને બધું નથી ખબર, કેવી રીતે શું થવાનું છે, ક્યારે થવાનું છે એની જાણકારી, બધી જાણકારી મારી પાસે નથી. અને હું ગમે તેટલો પ્રયત્ન કરું કે હું મારા કુટુંબનો, મારા બાળકોની ઉપર કેટલો બી કંટ્રોલ, અથવા તો હું એમ વિચારું કે એ લોકોના માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે કે કોઈક પણ રીતે એમને કોઈ દુઃખ ન પડે, ગમે તેટલો હું પ્રયત્ન કરું, પ્રભુની શું યોજના છે તે હું જાણતો નથી અને મારા બસની બહાર છે. અને આ વાત આપણે જેટલી વહેલી શીખીએ ને એટલું બહુ સારું છે, કારણ કે આપણા 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 બાળકની દરેક ભૂલ આપણે એમ સમજીએ છીએ કે આપણો વાંક છે અથવા તો કેમ થાય. એક વાત આપણે નથી જાણતા કે એ ભૂલને પ્રભુ કેવી રીતે વાપરવાનો છે. કદાચ એ ઠોકર ખાશે તો જ ખબર પડશે કે કેવી રીતે ઊભા થવાનું, પણ આપણે જો એમને પંપાડીને જ રાખીશું તો એ ઊભા થતા કેવી રીતે શીખશે, કેવી રીતે શીખશે. અને ફરી આપણે પ્રભુની યોજના નથી જાણતા. વાલાઓ, ઉડાવ દીકરાની વાત તમને યાદ દેવડાવવા માંગુ છું. એ ઉડાવ દીકરો બાપ પાસે આવ્યો, તેને આપણે જાણીએ છીએ કે શું વાર્તાલાપ થઈ એમની સાથે, પોતાની મિલકત લઈ અને બાપે જે કહેવાનું હતું હું માનું છું કે કહ્યું હશે કે ભાઈ દીકરા આવું ના કરતું, અને એ વાર્તાલાપ જે પણ થઈ હશે આજીજી કરી હશે. પણ એ ઉડાવ દીકરો તે પૈસા લઈ અને જાય છે, આપણે જાણીએ છીએ કે શું બને છે. પણ પછી આપણે શું શીખીએ છીએ ત્યાંથી, એ જે દેશમાં ગયો ત્યાં ભૂંડો જે ખાતા હતા તેઓની સાથે તે બેઠો હતો, અને ત્યાં તેને ખબર પડે છે કે હું મારા બાપના ઘરે એક ચાકરની તરીકે સારી રીતે હતો. અને વાલાઓ, આ વાત આપણે યાદ રાખવાની જરૂર છે. ઘણી વખત આપણા દીકરા અને દીકરી, અને હા હું માનું છું કે આપણને બહુ દુઃખ થાય, આપણને બહુ દુઃખ થાય, પણ હું જે ઉડાવ દીકરાની જે વાર્તા છે તેમાં હું એ બાપની વાત કરું છું. એ બાપે એ છોકરાની પાછળ ચાકરો નહોતા મોકલ્યા કે જાઓ અને જઈને શોધો શું કરે છે કે શું નહીં. ગયો તો ગયો, હા હું માનું છું કે પ્રાર્થના કરતા હશે, માનું છું કે હું પ્રાર્થના કરતા હશે, કદાચ રાહ પણ જોતા હશે. પણ જ્યાં સુધી એ છોકરો એ ભૂંડોની સાથે બેસીને ખાતો નહોતો ત્યાં સુધી એને ભાન આવ્યું નહીં. અને આપણા જે દીકરા દીકરીઓ છે કદાચ એમને પણ એ જ વાતની જરૂર છે, કારણ કે જો તે એના બાપના ઘરે રહ્યો હોત તો એ જે વાત ભૂંડો પાસે શીખ્યો એ શીખ્યો ના હોત. અને કદાચ જો તમારામાંથી કોઈ પ્રશ્ન કરે કે કેમ, તો હું કહું તમને કે જે મોટો દીકરો હતો તે નહોતો સમજ્યો, એ આજ્ઞાંકિત હતો. હા, દુનિયાવી રીતે તમે જુઓ તો તેના બાપની પાસે રહ્યો, તે બાપની સેવા કરતો હતો, બધી વાત સાચી. પણ જે હૃદયનું બદલાણ થયું એ નાના દીકરાનું થયું. ક્યારે થયું? જ્યારે એ ભૂંડો પાસે ગયો તારે, એ અવસ્થામાં આવ્યો તારે. અને વાલાઓ, જો તમારામાંથી કોઈ દીકરો કે તમારામાંથી કોઈક છે કે જેનો દીકરો કે દીકરી એ ઉડાવ દીકરાની માફક જીવન જીવી રહ્યા છે, તમને તેઓની માટે ચિંતા છે, તમારું હૃદય રડી રહ્યું છે કે કેમ, હું તમને આજે યાદ દેવડાવવા માંગુ છું કે આપણો પ્રભુ મહાન અને સામર્થ્યવાન છે. જો તમે પ્રાર્થના કરી રહ્યા છો તો એ પ્રભુ પર વિશ્વાસ રાખો. કદાચ પલિસ્તીની સ્ત્રી, કદાચ બીજી બે ઠોકર, પણ તે પ્રભુની પાસે આવશે. બીજી વાત આ કલમ પરથી હું તમને ખાસ શીખવવા માંગુ છું, ઘણી વખત જ્યારે આપણા દીકરા અથવા તો દીકરી દુનિયાવી રીતે ચાલતા હોય છે ત્યારે આપણે આપણી પોતાની જાતને દોષ દેતા હોઈએ છીએ કે મારા ઉછેરમાં શું કમી રહી ગઈ, મારો મેં શું કર્યું, મારો શું વાંક છે કે મારો દીકરો કે દીકરી આવી રીતે આવી રીતે જીવી રહી છે, આટલી હદે બેફામ રીતે જીવી રહી છે કે જીવી રહ્યો છે. ઘણી વખત આપણે પોતાની જાતને દોષ દેતા હોય છે. હું બી એક બાપ છું, હું પણ ઘણી વખત બેસીને વિચાર કરું છું કે કદાચ થોડું વધારે સ્ટ્રિક્ટ રહ્યો હોત, અથવા તો બહુ સ્ટ્રિક્ટ ના રહ્યો હોત, અમુક જે વસ્તુ આપવાની હોત તો ના આપી હોત, અથવા તો મારે કદાચ વધારે પ્રેમથી પંપાળવાની જરૂર હોત. આપણે જોઈએ છીએ કે છોકરાઓનો ઉછેર આપણે કેવી રીતે કર્યો અને કેવી રીતે આપણે જુદી રીતે કર્યું હોત તો કદાચ આજે પરિણામ જુદું હોત. તો વાલા, હું તમને આ કલમમાંથી બહુ અજાયબ જેવું એક ઉત્તેજન આપવા માંગુ છું. આ સામસુનનું જીવન જીવીએ, જોઈએ આપણે તો શું તે એક ધાર્મિક કુટુંબમાં નહોતો ઉછર્યો. આપણે 13મા અધ્યાયમાં શીખ્યા મનોઆ અને એની પત્નીની માટે એટલી હદે તેઓ પ્રભુની નજદીક હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને દર્શન દીધું, તેઓની પસંદ કરવામાં આવ્યા સામસુનના મા બાપ તરીકે. શું તેઓએ સામસુનને સાચું શિક્ષણ નહીં આપ્યું હોય? શું એનો ઉછેર એક ધાર્મિક કુટુંબમાં જે રીતે થવો જોઈએ તે રીતે નહીં થયો હોય? મારું માનવું છે કે થયો હશે. છતાં પણ આપણે જોઈએ છે કે સામસુન તે માર્ગમાં ચાલતો નથી. એટલે વાલાઓ, આપણે આપણાથી બને તેટલા પ્રયત્નો કરીએ છીએ મા બાપ તરીકે? આપણે જે જાણીએ છીએ તે શિક્ષણ તેમને આપીએ છીએ? જો આપણે પ્રભુમાં છીએ તો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ? એનાથી વધારે આપણે કશું કરી શકતા નથી, કારણ કે પ્રભુની યોજના આપણા બાળકોની માટે છે અને તેમને ગમે કે ના ગમે પૂર્ણ તેમના જીવનમાં થવાની છે. આપણે પ્રાર્થના કરવાની છે અને પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે. અને ફરી અહીંયા 4થી કલમમાં મેં જે લખ્યું છે તે હું તમને સમજાવવા માંગુ છું. આપણે જાણતા નથી, હું જાણતો નથી કે પ્રભુની શું યોજના છે, અને જે વાત આપણને અત્યારે એમ લાગે છે કે આ તો શું થઈ ગયું, એ કદાચ પ્રભુ પોતાની યોજનાને પૂર્ણ કરવા માટે વાપરી શકે છે. આશા રાખું છું કે પ્રભુએ તમારી સાથે આ વચન દ્વારા વાત કરી હોય. 5મી કલમ કહે છે, ત્યાર પછી સામસુન તથા તેના માતા પિતા તિમના ગયા અને તેઓ તિમાનની દ્રાક્ષાવાળીઓ પાસે આવી પહોંચ્યા અને જુઓ, એક જુવાન સિંહે તેની સામે ગર્જના કરી. એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો અને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે એને ચીરી નાખ્યો, ને તેના હાથમાં કંઈ પણ ન હતું, પણ તેણે જે કામ કર્યું હતું તેની ખબર તેણે પોતાના માતા પિતાને આપી નહીં, પણ તેણે જે કાર્ય કર્યું હતું તેની ખબર તેણે પોતાના માતા પિતાને આપી નહીં. આ વાર્તાલાપ થયા પછી તેના મા બાપ અને સામસુન તિમના તરફ જાય છે. જતા જતા કોઈક જગ્યાએ તેણે કીધું હશે તેના માતા પિતાને કે તમે જા, આગળ જાઓ, હું જરા આવું છું. ફંટયો અને એ ફરીથી જે જગ્યાએ તેણે ના હોવું જોઈએ ત્યાં એ હતો. આપણે શીખ્યા હતા તે પ્રમાણે તેણે દ્રાક્ષાવસ્તી દૂર રહેવાનું હતું, દ્રાક્ષથી પણ એને દૂર રહેવાનું હતું. પણ અહીંયા એ આપણે જોઈએ છે કે દ્રાક્ષાવળીઓ પાસે પહોંચી ગયો. એ ખાલી નહોતો પહોંચી ગયો, એને દ્રાક્ષારસ પીવો હતો, એને દ્રાક્ષ ખાવી હતી, એટલે એ ત્યાં એ તરફ ગયો પોતાના મા બાપને છોડીને. અને જ્યારે તે દ્રાક્ષાવાળીઓની મધ્ય હતો ત્યાં એક સિંહ આવ્યો અને આપણે વાંચ્યું તે પ્રમાણે તેણે સિંહને ચીરી નાખ્યો. પહેલામાં પહેલા એક વિધર્મી સ્ત્રી સામે આર્કસ આવ્યો છે. બીજી વસ્તુ એ દ્રાક્ષાવાડીમાં છે જ્યાં ત્યાં તેને ન હોવું જોઈતું. કદાચ પ્રભુએ આ સિંહને ત્યાં મોકલ્યો છે ચેતવણી રૂપે, ચેતવણી રૂપે કે ભાઈ તું આ જગ્યાએ તારે ના હોવું જોઈએ. અને એ સાથે આપણે જો ફરીથી હું તમને કહું તો જો યહોવાનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો, એ ચેતવણી મોકલી અને પ્રભુએ તેને પરાક્રમ પણ આપ્યું કે તે સિંહને ચીરી નાખી શકે, પણ છતાં સામસુનની આંખો ખુલતી નથી. અને આપણે વાંચ્યું તે પ્રમાણે તેણે જે કર્યું હતું તે તેણે તેના મા બાપને કીધું નહીં. અને આપણે જાણીએ છીએ કે કેમ નહીં કીધું હોય, કારણ કે એને ખબર હતી કે એને ઠપકો મળવાનો છે, એને ઠપકો મળવાનો છે. તેણે કીધું નહીં. અને પછી આપણે આગળ વાંચીએ સાતમી કલમમાં તો ત્યાં લખવામાં આવ્યું છે, પછી તેણે જઈને તે સ્ત્રીની સાથે વાતચીત કરી અને સામસુનને તે બહુ ગમી. કેટલીક મુદત પછી તે પેલી સ્ત્રીને લેવા પાછો ગયો અને પેલા સિંહની લાશ જોવા રસ્તેથી ફંટાયો, અને જુઓ તે સિંહના ખોળિયામાં મધમાખીઓ તથા મધ હતા, અને તે હાથમાં મધ લઈને તે ખાતો ખાતો ચાલ્યો ને પોતાના માતા પિતાની પાસે આવીને તેણે તેઓને તે આપ્યું ને તેઓએ તે ખાધું. પણ સિંહના ખોળિયામાંથી તેણે મધ લીધું હતું એ તેણે તેઓને કહ્યું નહીં. વાતચીત શરૂ થાય છે. આપણે કહીએ તો કદાચ સગાઈ થઈ હશે. ફરીથી તે સ્ત્રીની પાસે જઈ રહ્યો છે. ફરીથી તે દ્રાક્ષાવાડી તરફ ફંટાય છે, એટલે કે જે ચેતવણી પ્રભુએ આપી હતી તે એણે કોઈ તેની કોઈ અસર એની પર પડી ન હતી. તે દ્રાક્ષાવાડી તરફ જાય છે અને ત્યાં જે સિંહને મારી નાખ્યો હતો તેની લાશ પડી હતી, અને લાશની અંદર મધનો પૂડો હતો. અને અહીંયા ફરીથી એ પોતાની પ્રતિજ્ઞા તોડે છે, કારણ કે આપણે શીખ્યા હતા તે પ્રમાણે કોઈ બી મરેલી વસ્તુને એ અડી શકતો નહોતો. અને અહીંયા તેણે આ જે સિંહ મરેલો પડ્યો હતો તેના મોંમાં હાથ નાખી અને મધ ખાધું. અડ્યો એક તો વાત જવા દો, એણે મધ ખાધો. પણ આ વાત આપણને એક બહુ મહત્વનો પાઠ શીખવી જાય છે. અને ખાસ કરીને મારા ભાઈઓ તમે સાંભળજો, ના કે આ વાત સ્ત્રીઓને નથી લાગુ પડતી, સ્ત્રીઓને પણ લાગુ પડે છે, બહેનોને પણ લાગુ પડે છે. બોલાવો આ પાપ આવું જ કંઈક હોય છે. જ્યારે આપણે પાપ તરફ આર્કસાય છે ત્યારે આપણને ખાલી મધ જ દેખાય છે, આપણને જે મૂળદું છે ને એ દેખાતું નથી. વાલાઓ એ પાપની સાથે જે મરણ આવે છે, એ પાપની સાથે જે મુશ્કેલી આવે છે, એ પાપ આપણને કેવી રીતે પ્રભુથી દૂર લઈ જાય છે એ આપણને કશું દેખાતું નથી, ફક્ત મધ જ દેખાય છે. અને આપણે આ ચેતવણી રૂપે આ વચનને લઈએ કે વાલાઓ એ જે મૂળદું છે તેની પર તમે ધ્યાન આપો. આ સામસુને મધ તો ખાધું જ પણ બીજાને પણ ખવડાવ્યું, પોતાના માતા પિતાને બી તેણે ભ્રષ્ટ કર્યા. આ જે મધ છે તેનાથી તમે દૂર રહો. એક પછી એક આપણે જોઈ રહ્યા છે કે દરેક જે વાત એને ન કરવાની હતી તે સામસુન કરી રહ્યો છે. અને ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે હું તો પાપમાં પડ્યો. વાલાઓ આપણામાંથી બહુ ઓછા લોકો પાપમાં પડતા હોય છે. આપણે એક એક પગલે પાપ તરફ પોતાની મરજીથી ચાલતા જતા હોઈએ છીએ, અને દરેક વખતે આણે જે પાપ કર્યું એ પાપ કર્યા પછી તે વધારે ને વધારે ઊંડો તે પાપમાં ઉતરતો ગયો. કદાચ એને લાગ્યું હશે કે પ્રભુની જે કૃપા હતી તે કૃપાનો તેણે મિસયુઝ કર્યો, એને ગેરસમજ ઊભી થઈ, એને એમ થયું કે હું જે આ પાપ કરું છું એનો કંઈ બહુ વાંધો નથી, કારણ કે પ્રભુના હાથ તો હજુ મારી ઉપર જ છે. અને આ વાત આપણે વધારે વિગતવાર આવતા અધ્યાયમાં જોઈશું, આવતા બે અધ્યાયમાં તે વિશે આપણે શીખીશું. મેં કીધું તે પ્રમાણે આપણામાંથી કોઈ પાપમાં પડતું નથી, દરેક જણ પોતાની મરજીથી સામે ચાલીને એક એક પગલે પાપ તરફ આપણે ધસી જતા હોઈએ છીએ. અને તેનો પિતા તે દસમી કલમ તે સ્ત્રીને ઘરે ગયો અને સામસુને ત્યાં ઉજાણી કરી, કેમ કે જુવાનો એનો એવો રિવાજ હતો અને તેઓએ તેને જોયો ત્યારે એમ થયું કે ઉજાણીમાં ભાગ લેવા માટે તેઓ 30 સોબતીઓ બોલાવી લાવ્યા. સામસુને તેઓને કહ્યું, હું તમને એક ઉખાણું કહું છું અને ઉજાણીના 7 દિવસોમાં જો તેનો અર્થ ખોડી કાઢીને તમે મને કહેશો તો હું તમને શણના 30 જભ્ભા તથા 30 જોડ વસ્ત્ર આપીશ, પણ જો તેનો અર્થ તમે મને કહી ન શકો તો તમારે મને શણના 30 જભ્ભા તથા 30 જોડ વસ્ત્ર આપવા. તેઓએ તેને કહ્યું, તારો ઉખાણું અમને કહે કે અમે તે સાંભળીએ. તેણે તેઓને કહ્યું, ખાનારમાંથી ખોરાક નીકળ્યો અને બળવાનમાંથી મીઠાશ નીકળી, અને 3 દિવસમાં તેઓ તે ઉખાણાનો અર્થ કહી શક્યા નહીં. યહૂદી લગ્નના રીત રિવાજ પ્રમાણે એ લગ્ન 7 દિવસ ચાલતું હતું. વાલાઓ, જો આપણે તમારામાંથી જે બાઇબલનો ખરેખર અભ્યાસ કરે છે તો તમે સમજી શકશો કે જે 7 વર્ષ વિપત્તિના સમયમાં આપણું જ્યારે આપણને ઉપર લઈ લેવામાં આવશે ત્યારબાદ પૃથ્વી પરનો 7 વર્ષનો જે સમય છે એ, અને ત્યારબાદ જે મિજબાની થવાની છે તે વિશે આપણને પ્રકટીકરણના પુસ્તકમાં વાંચીએ છીએ, શીખવવામાં આવ્યું છે. એ જ વાત અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને ફરી કોઈ વાર સમય હશે તો એ લગ્ન, જે યહૂદી લગ્ન છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કેવી રીતે લેવાવાના છે તે વિશે આપણે શીખીશું. તો હવે આ 7 દિવસનો ગાળો શરૂ થયો છે. લાગે છે કે જાનૈયા કોઈ છે નહીં, કારણ કે વિધર્મી સાથે લગ્ન થઈ રહ્યું છે. ત્યાંના જ કોઈ 30 માણસોને ભેગા કર્યા છે અને લાગે છે કે આ જે મિજબાની હતી, આ જે પાર્ટી હતી એ કંઈક બહુ રસભરી હતી નહીં, બલકે બોરિંગ લાગતી હશે. એટલે આ ઉખાણું સેમસને તેઓની આગળ મૂક્યું અને આપણે જોઈશું તે આ ઉખાણાના લીધે સામસુનનું લગ્ન તૂટી જશે. તો આપણે આગળ વાંચીએ તો 15મી કલમ કહે છે કે 7મે દિવસે એમ થયું કે તેઓએ સામસુનની પત્નીને કહ્યું, તારા પતિને ફોસ લાવ, એટલે માટે કે તે અમને ઉખાણાનો અર્થ બતાવે નહીં તો અમે તેને તથા તારા પિતાના ઘરના સર્વને અગ્નિથી બાળી નાખીશું. તમે અમને લૂંટી લેવા બોલાવ્યા છે, ખરું કે નહીં? ત્યારે સામસુનની સ્ત્રીએ તેની આગળ રડીને કહ્યું, તું મને તદ્દન ધિક્કારે છે અને મારા પર કંઈ પ્રેમ રાખતો નથી. તે મારા લોકોને એક ઉખાણું કહ્યું છે પણ મને તેનો અર્થ કહ્યો નથી. તેણે તેને કહ્યું, જો મેં મારા માતા પિતાને તેનો અર્થ કહ્યો નથી તો શું તને કહું? અને ઉજાણીના 7 દિવસે તેણે તેની આગળ રડ્યા કર્યું. અને 7મે દિવસે એમ થયું કે તેણે બહુ આગ્રહ કર્યો ત્યારે તેણે તેનો અર્થ કહી દીધો. પછી તેણે પોતાના લોકોના પુત્રોના ઉખાણનો અર્થ કહી દીધો. 7મા દિવસે સૂર્યાસ્ત થયા અગાઉ તે નગરમાં માણસોએ તેને કીધું, મધથી મીઠું શું છે અને સીથી બળવાન શું છે? તેણે તેઓને કહ્યું, જો મારી વાછરડીથી તમે ખેડ્યું ન હોત તો તમને મારા ઉખાણાનો પતો લાગત નહીં. લગ્ન જીવનને માટે અજાયબ જેવો પાઠ અહીંયા આપણને આપવામાં આવ્યો છે વાલાઓ. અને તમે ગમે તે ઉંમરના હોય, ગમે તેટલા વર્ષો તમને લગ્ન જીવનના થઈ ગયા હોય, જો કે તમે જો તમારું લગ્ન નવું હોય અથવા તો લગ્ન હજુ થયા નહીં, તો આ વચનો પર બહુ ધ્યાન આપો વાલાઓ. અમુક જે શબ્દો છે તે બહુ સરસ શિક્ષણ આપણને આપી જાય છે. આ જે ઉખાણું હતું તેનો ઉત્તર આ લોકોને મળવાનો હતો નહીં, એટલે તેમણે તેની સામસુનની થનાર પત્નીને ધમકી આપી. અને આપણે આગળ આ વાત યાદ રાખજો, કારણ કે આવતા અઠવાડિયે આ વાત પર ફરી પાછા આપણે આવવાના છીએ. આ ધમકી આપી કે અમે તારા પિતાના ઘરના સર્વને અગ્નિથી બાળી નાખીશું. એટલે સામસુન તેની પાસે ગઈ અને શું કીધું કે તું મને ધિક્કારે છે, પ્રેમનું એ માંગ્યું, સાબુતી માંગી, પ્રૂફ મને આપ કે તું ખરેખર મને પ્રેમ કરે છે કે નહીં. પણ પછી શું શબ્દ વાપરે છે કે તે મારા લોકોને એક ઉખાણું કહ્યું છે, મારા લોકો. સામસુન આગળ જઈને શું કહેશે? મારા માતા પિતા. વાલાઓ, લગ્ન જીવનમાં, એક વખત લગ્ન જીવનમાં આપણે જોડાઈએ છીએ પછી મારું કે તારું હોતું નથી. લગ્ન જીવન પછી પતિ અને પત્ની માટે સૌથી મહત્વનો સંબંધ એકબીજા સાથેનો છે. આપણા સમાજમાં કેટલા લગ્ન જીવન તૂટી જાય છે, કેટલા બધા લગ્ન જીવનમાં કેટલી બધી મુશ્કેલી, ઝઘડા ટંટા હોય છે, કારણ કે આ વાત ના તો પત્ની ના તો પતિ સમજી શકે છે. મારા મા બાપ, મારા લોકો, મારું કુટુંબ, મારું તારું, મારું તારું. અને મા બાપ પણ ઘણી વખત કેટલા બધા લગ્ન જીવનમાં દખલ કરતા હોય છે. અને જ્યારે સ્ત્રી જે પોતાના પતિને માન મળવું જોઈએ તે નથી આપતી, અને પોતા સલાહ માટે અથવા તો કંઈ પણ નાનું છમકલું થાય તો તરત મા બાપની પાસે દોડી જવાનું, એ આપણે જે જોઈએ છે તે ન હોવું જોઈએ. અને એ જ રીતે પતિએ પણ જે પ્રમાણેનો પ્રેમ પત્નીને કરવાનો, જે માન તેને આપવાનું, એ ન કરતા જ્યારે ઘણા દીકરાઓને હું જોઉં છું કે માં કે ને એ પ્રમાણે જ મારે તો ચાલવાનું, અને કેટલા બધા લગ્ન જીવનોમાં મુશ્કેલી છે, કેટલા બધા કેટલી બધી વખત કાઉન્સેલિંગ કરવું પડે છે. અને નાની વાત હોય છે, નાની વાત હોય છે, જો લગ્ન જીવનની શરૂઆતમાં આ વાત આપણે સમજી શકીએ, મારા લોકો, મારા માતા પિતા, એકબીજા સાથેનો સંબંધ, બીજું કોઈ સંબંધ સિવાય કે પ્રભુ સાથેનો સંબંધ. પહેલામાં પહેલા તો આપણો જે પ્રભુ સાથેનો સંબંધ છે તે આપણી પતિ પત્ની ની સાથેના સંબંધ કરતાં પણ વધારે મહત્વનો છે. ત્યારબાદ બીજો કોઈ સંબંધ આ સંબંધ કરતાં મહત્વ નથી. અને આ વાત જો આપણે યાદ રાખીએ તો એક બહુ સુખી લગ્ન જીવન આપણી માટે હશે, એક સુખી કુટુંબ હશે, જે આશીર્વાદિત કુટુંબ હશે. આખરે 7 દિવસ સુધી આ બાય તેનું મગજ ભમાયા કરે છે, અને 7મા દિવસે હવે ઉજવણીનો અંત આવશે. કદાચ સામસુનને સ્ત્રી સાથે જે આનંદ માણવો હતો તેનો સમય આવી ગયો છે. હવે 7મા દિવસે એ થનાર છે. તેને લઈને તેણે કહી દીધું કે ઉખાણાનો જવાબ શું છે. તેણે જઈ અને તેણે પોતાના લોકોને કીધું. એટલે કે આ સ્ત્રીને જે પુરુષ સાથે લગ્ન કરવાની છે તેને એ કહી શકતી હતી કે આ વાત, આ લોકોએ મને આવી ધમકી આપી છે, અને સામસુને એ લોકોને સીધા કર્યા હોત, પણ તેણે સામસુન પર વિશ્વાસ ન મૂક્યો. તેણે પોતાના પિતાના ઘરને બચાવવા માટે, અને એમાં કશું ખોટું નથી કે પોતાના પિતાનું ઘર બચાવવાનું અને એનું ચિંતા હોય, એમાં કશું ખોટું નથી, પણ તેણે જે રીતે આ હેન્ડલ કર્યું એ બરાબર ન હતું. કારણ કે તેણે પોતાના પતિને જે માન આપવું જોઈએ તે તેણે આપ્યું નહીં. અને આપણે અહીંયા જોઈએ છીએ તે પ્રમાણે તેણે સામસુન સાથે દગો કર્યો. અને વાલાઓ, આ વાત સમજવી બહુ જરૂરી છે, કારણ કે પાપ પણ આવું જ કંઈક આપણી સાથે કરે છે. પહેલા આ પલિસ્તી સ્ત્રીએ તેને લલચાવ્યો, પછી તેને કાબૂમાં રાખ્યો, અને પછી તેને દગો આપ્યો. પાપ પણ આ જ રીતે તમને ફસાવે છે. પહેલા લલચાવશે, પછી પાપ તમારી ઉપર કાબૂ મેળવી રાખશે, અને પછી આખરે તમે એ પાપના બોજાની હેઠળ દબાઈ જશો. પહેલા ખાલી આંગળી આપશો, પછી પંજો લેશે, અને પછી તમને આખા ગળી જશે. આપણામાંથી કેટલા લોકો આ બાબત સમજી શકતા નથી. મને આ વાતની ટેવ નથી, મને કંઈ દારૂ પીવાની ટેવ નથી, ગમે ત્યારે હું છોડી શકું છું, મને સિગરેટ પીવાની કોઈ ટેવ નથી, ગમે ત્યારે હું તમાકુ ખાવાનું બંધ કરી દઈ શકું છું. પણ સાચી વાત તો એ છે કે તમે નથી કરી શકતા, કારણ કે તમે એ વ્યસનના કાબુમાં છો, પાપના કાબુમાં છો. તમે તમને લલચાવ્યા, હવે તમે કાબુમાં છો અને એ તમારું આખું જીવન બગાડી નાખશે. આપણે સાવધાન રહીએ. એટલે કે આ પલિસ્તીઓએ જવાબ આપ્યો, કારણ કે સામસુનની સ્ત્રીએ તમને જવાબ આપ્યો હતો. અને તે લઈને સામસુન કહે છે કે મારી વાછરડીથી તમે ખેડ્યું ન હોત તો તમે મારો ઉખાણાનો પતો લાગે નહીં. સમજી ગયો કે એની સાથે દગો થયો છે. પછી 19મી કલમ કહે છે, યહોવાનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો. ફરીથી અહીં આપણે વાંચીએ છીએ કે આ સંજોગોમાં આ તેના પર પ્રભુનો આત્મા આવ્યો પરાક્રમ સહિત, ને તેણે આસકલમાં જઈને તેઓમાંના 30 જણને માર્યા, ને તેઓના વસ્ત્ર લૂંટી લઈને જે માણસોએ તેને ઉખાણાનો અર્થ કહી બતાવ્યો હતો તેઓને તે આપ્યા. એણે શરત જે કરી હતી તેણે પૂર્ણ કરી, અને એ રીતે પલિસ્તીઓ પર હુમલો થયો, 30 જણને મારી નાખવામાં આવ્યા. અહીંયા આપણે જોઈએ છે કે એની આંખોની લાલચ, એના શારીરિક વાસના પર તો એને કાબુ હતી જ નહીં, એ પોતાના ગુસ્સા પર પણ એ કાબુ રાખી શકતો નથી. અને આ વાત આપણે વારંવાર સામસુના જીવનમાં જોઈએ છે. તેણે એમને મારી નાખ્યા, અને જેની માટે તે પોતાના મા બાપની સામે ઊભો થયો હતો તેની સાથે તેણે લગ્ન પણ ન કર્યું. કારણ કે 20મી કલમ કહે છે, પણ સામસુનનો એક સાથી જે કે જેણે તેને પ્રત્યે મિત્રની ફરજ બજાવી હતી તેને તેની પત્ની આપવામાં આવી. આ આખો અધ્યાય આપણે શરૂઆતથી અત્યાર સુધી વાંચીએ, જેની માટે એ આટલું બધું કરવા માટે તૈયાર હતો, પોતાના મા બાપની સામે થયો, તેની સાથે તેનું લગ્ન પણ ન થયું. અને અહીંયા એ કદાચ એ પ્રભુની યોજના હતી, પ્રભુએ તેને એ પાપમાંથી બચાવી લીધો. શું શીખીએ છે વાલાઓ? ઘણું બધું આપણને શીખવાનું મળે છે આ વચનોમાંથી. જો સામસુને ખરેખર ઈશ્વરનું માર્ગદર્શન માંગ્યું હોત તો તે પોતાના માર્ગે ચાલ્યો ગયો ના હોત. તેણે જો ખરેખર પ્રભુને આજીજી કરી હોત તો પ્રભુએ તેને માર્ગદર્શન આપ્યું હોત, અને તેનો વધારે સારી રીતે, અજાયબ રીતે તેનો ઉપયોગ કર્યો હોત. એક બે કલમ તમારી આગળ મૂકી અને પછી આપણે અભ્યાસ સમાપ્ત કરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 86મો અધ્યાય અને 11મી કલમ આ પ્રમાણે કહે છે કે હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ. તમારા નામનો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો. એ જ રીતે ગીતશાસ્ત્રનો 25મો અધ્યાય અને 4થી કલમ કહે છે કે યહોવા, મને તમારા માર્ગ બતાવો, તમારા રસ્તા વિશે મને શીખવો. સામસુન આ પાઠ કદી શીખ્યો જ નહીં. એ જો પ્રભુને એને હાંક મારી હોત, જેવી રીતે અહીંયા આપણે ગીતશાસ્ત્રમાં વાંચીએ છીએ તેમ તેણે પ્રભુને પ્રાર્થના કરી હોત, આજીજી કરી હોત કે હે યહોવા, તમે મને મારા માર્ગ શીખવો, તો પ્રભુએ તેને તે માર્ગમાં ચાલવા માટે સામર્થ્યવાન કર્યો હોત. પણ તે પોતાની જ સમજ પ્રમાણે, પોતાની જ ઈચ્છા પ્રમાણે, અને પોતાને જ જે સંતોષ જોઈતો હતો, ખાસ કરીને શારીરિક સંતોષ જોઈતો હતો, તેની પર જ લક્ષ રાખીને સામસુન જીવન જીવ્યો. અને પ્રભુએ એની પર ઘણી કૃપા કરી, પ્રભુએ ઘણી તેની પર દયા કરી. પણ વાલાઓ, એક વાત યાદ રાખી, એક સમય એવો આવે છે કે એ કૃપા અને એ દયાનો અંત આવે છે. પ્રભુ આપણને ઘણા મોકા આપે છે કે આપણે પ્રભુની તરફ વળીએ, ઘણી વખત આપણને ચેતવણી આપે છે, કારણ કે આપણો દેવ એ પ્રેમાળ દેવ છે. પણ જો આપણે સતત તેમને નકારીશું તો એક સમય આવશે કે આપણે સામસુનની જેમ આંધળા એક જેલમાં ચક્કી પીસતા હઈશું. તો જો તમારામાંથી હજુ પણ કોઈ પ્રભુની આપેલી ચેતવણી સાંભળતા નથી, પ્રભુ જ્યારે તમને બોલાવી રહ્યા છે, પ્રભુ જ્યારે તમારા હૃદયનું દ્વાર ખટખટાઈ રહ્યા છે અને હજુ પણ તમે પ્રભુની તરફ વળ્યા નથી, તો આ અધ્યાયને તમે એક ચેતવણી રૂપે લો. કારણ કે એક સમય આવશે વાલાઓ, કે જ્યારે પ્રભુ તમને તમારાથી મોં ફેરવી લેશે. આશા રાખું છું કે પ્રભુએ તેમના વચન દ્વારા તમારી સાથે વાત કરી હોય. ઓ અમારા ઇબ્રાહીમ, ઇસાક અને યાકૂબના દેવ, તમારી આગળ નમ્યા છે પ્રભુ આપ. તમારી દયા અને તમારી કૃપાને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આપ. પ્રભુ આપ, અમારામાંથી કોઈ એવું છે કે જેનામાં સામસુનનો સ્વભાવ છે પ્રભુ આપ? પ્રભુ આપ, અમારામાંથી કોઈ એવું છે કે જે પોતાની જે વાસનાઓ છે, પોતાની જે ઈચ્છાઓ છે તેની પર વશ નથી રાખી શકતું પ્રભુ આપ? તો પ્રભુ, આજે જ અમે તમારી પાસે હાંક મારીએ છીએ પ્રભુ આપ, તમારી પાસે મદદ માંગીએ છીએ. અમને સહાય કરો પ્રભુ આપ. પ્રભુ આપ, હજુ પણ જો કોઈ એવું છે કે જે તમને અંગત રીતે ઓળખતું નથી અને હજુ પણ પ્રભુ આપ પોતાની જ મરજી પ્રમાણે જીવન જીવી રહ્યું છે, તો પ્રભુ આપ આજે ફરીથી તેઓના હૃદયનો દ્વાર ખટખટાવો પ્રભુ આપ, અને કોઈક રીતે તેઓને જે અનંતકાળની આગ છે તેમાંથી બચાવો તેવું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. દરેક સાંભળનાર વ્યક્તિને પ્રભુ આપ તમારા હાથમાં સોંપું છું. પ્રભુ આપ, મારામાં જે નબળાઈ છે, ભાષાની નબળાઈ છે પ્રભુ બાપ, મારામાં જે જ્ઞાનની ખોટ છે પ્રભુ બાપ, તે ઉપરાંત પ્રભુ બાપ તમે તમારા વચન દ્વારા તમારા લોકોની સાથે વાત કરો, અને જ્યાં હું નથી સમજાવી શકતો, મારામાં જે ઉણપ છે પ્રભુ બાપ, તે ઉપરાંત પ્રભુ બાપ તમે પવિત્ર આત્મા દ્વારા તેમને સમજણ આપો, શીખો તેવું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આ અમારી ટૂંકી વિનંતી તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.